નો થોડોક ભાગ જોયો હતો. હવે એના ઉપર આપણે વિશેષ વિચાર આજે કરીએ. 10, 11 અને 12 પછી સમય રહેશે તો 14 નંબરની ગાથા ઉપર પણ આપણે સ્વાધ્યાય કરશું. એટલે માટે મેં એ પાઠ કરી લીધો. 14 નંબરની ગાથા સુધી આજે આપણે સ્વાધ્યાય કરવાનો છે. જો પહેલા તો 10 નંબરની ગાથા બહુ માર્મિક છે. આપણે ગયા વખતે ચર્ચા કરી હતી કે આ 9 નંબરની ગાથાથી લઈને 21 નંબરની ગાથા સુધી આપણે ચર્ચા કરી હતી કે એ સદગુરુના લક્ષણ, સદગુરુનું સ્વરૂપ, સદગુરુ કેવા પ્રકારના હોય છે, સદગુરુની અંતરંગ બહિરંગ પરિણતિ કેવી હોય છે, સદગુરુનું આપણા જીવનમાં શું સ્થાન છે, સદગુરુ મળવા એટલે શું મળ્યું કહેવાય, એ પ્રકારે અનેક ચર્ચા 9 નંબરની ગાથાથી લઈને 21 નંબરની ગાથા સદગુરુના સ્વરૂપને સમર્પિત થઈ છે. કૃપાળુ દેવે અદભુત રચના કરી છે. આપણે પહેલા જોયું કે મંગલાચરણની ગાથામાં કૃપાળુ દેવે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમુ શ્રી સદગુરુ ભગવાન. ત્યાં પણ સદગુરુને યાદ કર્યા અને આપણે ચર્ચા કરી હતી કે સદગુરુ શબ્દ આવે ત્યારે પરમ ગુરુથી લઈને અપર ગુરુ સુધી બધા જ ગુરુ ભગવંતો લઈ લેવા. અરિયંત ભગવાન એ પરમ ગુરુ છે. આપ્ત પુરુષ જે તીર્થંકર પરમાત્મા છે એ પરમ ગુરુ છે. અને ગંધર્વ પરમાત્માથી લઈને આચાર્ય પરમેશથી, ઉપાધ્યાય પરમેશથી, સાધુ પરમેશથી, શ્રાવક અને સમ્યક દ્રષ્ટિ અને પ્રત્યક્ષ જે સદગુરુ હોય છે એ બધા સદગુરુના ખાતામાં જશે, સદગુરુના અંતર્ગત જશે. એટલે સદગુરુનું સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે. અને કે દેશના લબ્ધિની પ્રાપ્તિ થયા વગર, શું કીધું, દેશના લબ્ધિની પ્રાપ્તિ થયા વગર, 5 લબ્ધિમાંથી પસાર થયા વગર અને એમાં દેશના લબ્ધિની પ્રાપ્તિ થયા વગર જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. અને દેશના સદગુરુના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. જે જીવે પોતાના ચૈતન્ય તત્વ, એવો જે પોતાનો ભગવાન આત્મા છે, એ ભગવાન આત્માનો જેણે અનુભવ કર્યો હોય, એ ભગવાન આત્મામાં જે લીન થયા હોય, એ ભગવાન આત્માનું વેદન, એમાં ભરેલા અતિન્દ્રિય આનંદને ભોગવ્યા હોય, એવા જ ગુરુ આપણને સત્માર્ગ બતાવી શકે. અને એ જ સદગુરુ છે કે જે આપણને વિતરાગતાનું પોષણ કરાવે છે. વિતરાગતા કી વાણી હી જીન વાણી કહેલાતી હૈ, યહ હૈ મુક્તિ કા માર્ગ નિરંતર હમકો જો દિખલાતી હૈ. તો આ રીતે સદગુરુનું મહત્વ ઘણું બધું મોક્ષ માર્ગમાં છે. ઘણું બધું મહત્વ હોવાના કારણે એનું સ્વરૂપ પણ અહીંયા બહુ વિસ્તારથી સમજાયું છે. આત્મ જ્ઞાન સમદર્શિતા, જો સદગુરુના લક્ષણ અહીંયા કયા છે, સદગુરુના કેટલા લક્ષણ, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી અને પરમ શુદ્ધ. 5 લક્ષણ દ્વારા, કેટલા લક્ષણ સદગુરુના, કેટલા લક્ષણ, 5 લક્ષણ દ્વારા સદગુરુનું અહીંયા સ્વરૂપ સમજાયું છે. કેવી હોય છે સદગુરુની અંતરંગ બહિરંગ પરિણતિ, કેવા હોય છે સદગુરુના મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ, કેવી હોય છે સદગુરુની ઉદયમાં દ્રઢતા, નિશંકતા, નિર્ભયતા, નિસંગતા, નિર્ભારતા, એનું અહીંયા સુંદર સ્વરૂપ બતાવ્યું છે. નિશ્ચય વગર વ્યવહાર ખરેખર વ્યવહાર નામ પામતો નથી. અપૂર્વ વાણી ત્યારે જ કહેવાશે જયારે આત્મજ્ઞાન હશે. સમદર્શિતા પણ ત્યારે જ પ્રગટ થશે જયારે આત્મજ્ઞાન હશે. ઉદય પ્રયોગમાં, વિચરે ઉદય પ્રયોગ એટલે કે ઉદયમાં જે સહજ રૂપે વિચરે છે એ ક્યારે બનશે, કે આત્મજ્ઞાન વગર નહીં બને. પરમ શુદ્ધ પણ ક્યારે બનશે, તો કે આત્મજ્ઞાન વગર, ભાવ શુદ્ધ જ્ઞાન વગર, સમ્યક જ્ઞાન વગર, આત્મસ્વ સંવેદન વગર એ દ્રવ્ય શુદ્ધ, એ દ્રવ્ય શુદ્ધ નહીં કહેવાય. એ જ્ઞાન સમ્યક નહીં કહેવાય અગર આત્મજ્ઞાન નથી, આત્મશ્રદ્ધા નથી અને આત્મલીનતા નથી. મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિથી ચાલુ થાય છે, એની વૃદ્ધિ થાય છે અને એની પૂર્ણતાથી મોક્ષ માર્ગની પૂર્ણતા થાય છે. તો જો આત્મજ્ઞાન સૌથી પહેલા, આત્મજ્ઞાન ત્યાં મુનિપદ, ઉપાધ્યાય આગળ લખ્યું છે આત્મજ્ઞાન ત્યાં મુનિપદ. તો આત્મજ્ઞાન વગર તો ખરેખર કોઈ પણ જ્ઞાન સાચું નથી, ન શાસ્ત્રનું જ્ઞાન, ન પરનું જ્ઞાન ખ્યાલ આવે છે, ન દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન, ન સાત તત્વનું જ્ઞાન, ન કોઈ સિદ્ધાંતનું જ્ઞાન સાચું નથી અગર આત્મજ્ઞાન નથી. એકડા વગરના મીંડા જેવું છે. એકડો ન લખો અને મીંડા લખતા જાઓ તો કોઈ મતલબના નથી એ મીંડા, એની કોઈ કિંમત નથી, એ મીંડાની કોઈ વેલ્યુ નથી. એવી રીતના આત્મજ્ઞાન વગર કોરું ક્ષયોક્ષમ જ્ઞાન, કોરી જડની ક્રિયા, મંદ કષાયનો ભાવ, ભક્તિનો ભાવ એ કોઈ પણ મોક્ષ માર્ગમાં સહાયક નથી. સ્થાન પામતા નથી, વ્યવહાર નામ પામતા નથી, આત્મજ્ઞાન નથી તો કાંઈ નથી. જેને આત્માને જાણ્યું એને સર્વ જાણ્યું. તો આત્માને જાણવું એ પ્રથમમાં પ્રથમ આત્માથીનું કર્તવ્ય છે. મોક્ષ માર્ગની શરૂઆત આત્માને જાણવાથી થાય છે. હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું ક્યારથી છું, હું ક્યાં સુધી રહેવાનો છું, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સ્વરૂપ શું છે, હું અસંખ્યાત પ્રદેશી આત્મતત્વ છું, હું અનંત ગુણથી સંપન્ન છું, મારામાં ભગવાન બનવાની સામર્થ્ય છે, મારું સુખ મારી અંદર છે, મારું જ્ઞાન મારી અંદર છે, હું સુખ શાંતિ આનંદથી લબાલબ ભરેલો છું, એવું મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, હું ધ્રુવ તત્વ છું, હું અખંડ તત્વ છું, હું પરમ પારમી ભાવ સ્વરૂપ છું, હું કારણ પરમાત્મા છું, હું સમયનો સાર છું, હું ભગવાન આત્મા છું, હું શુદ્ધાત્મા છું, એવો હું પરમાત્મા તત્વ છું, એવું જ્ઞાન વગર ખરેખર મુનિપણું, સદગુરુપણું, ગુરુપણું બનતું નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. અહીંયા કે છે આત્મજ્ઞાન સમદર્શિત, આત્મજ્ઞાન સમજાયું, આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન, જે જ્ઞાન બધેથી હટીને, બધેથી લક્ષ્ય છોડીને પોતાના આત્માને જાણે, હું શુદ્ધાત્મા છું એવું જાણે, સડફડાટ એ ઉપયોગ અંદરમાં પોતામાં ઠરી જાય, ઉપયોગવાનમાં સ્થિર થઈ જાય અને કોઈ પરગણેનું લક્ષ્ય નહીં, એકમાત્ર આત્માનું લક્ષ્ય, એકમાત્ર આત્માની શ્રદ્ધા, એકમાત્ર આત્મામાં રમણતા, એકમાત્ર ભોગ, એકમાત્ર શાંતિનું વેદન, એનું નામ છે આત્મજ્ઞાન. સુખ, આત્મજ્ઞાન સુખની સાથે ઉત્પન્ન થાય છે, સુખને લઈને ઉત્પન્ન થાય. જ્ઞાન સાથે વૈરાગ્ય, જ્ઞાન સાથે આનંદ, જ્ઞાન સાથે સુખ, જ્ઞાન સાથે શ્રદ્ધા, બધું સાથે પ્રગટ છે. આત્મજ્ઞાન સમદર્શિતા, સમદર્શિતા એટલે, સમદર્શિતાનો અર્થ કે બધા જે જીવો છે એ બધા જીવોમાં સમાન દર્શિતા, દર્શિતા એટલે સમાન દ્રષ્ટિ. અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમે ક્ષમા કરી, પર્યાય દ્રષ્ટિ એટલે વિવિધ દ્રષ્ટિ, વિવિધતા, વિવિધતાથી કોઈને જોયા હોય, અન્ય અન્ય પરારૂપે કોઈને જોયા હોય, ક્ષણિક અવસ્થા સહિત કોઈને જોયા હોય, સંયોગ સહિત કોઈ આત્માનું માપ કર્યું હોય તો એ છે અસમાન દર્શન. એ અસમાન દ્રષ્ટિ, અસમાન દ્રષ્ટિ અમારી અંદરમાં થઈ હોય તો અમે ક્ષમા કરી. કેમ? કારણ કે સદગુરુ કેવા છે? સમદર્શિતા ધરાવતા છે. સમદર્શિતા એટલે કે કોઈ પણ જીવને પર્યાય સહિત ન જોવો, બધા જીવોને કેવા જોવા? ભગવાન આત્મા જોવા, સમાન જોવા, સમાન. દ્રવ્ય સ્વભાવથી બધા આત્મા કેવા છે? શુદ્ધ છે, બધા ભગવાન આત્મા છે, બધા ભૂલેલા ભગવાન છે. આવી સમદર્શિતા ઉદયોમાં, પૂદગલમાં સમદર્શિતા, તો કે પુણ્ય અને પાપના ઉદયમાં ભેદ નહીં. પુણ્યનો ઉદય હોય તો પણ જ્ઞાનનું ગિરે છે, પાપનો ઉદય હોય તો પણ જ્ઞાનનું ગિને છે, સંયોગ થાય છે તો પણ જ્ઞાનનું ગિને છે, પર પદાર્થનો વિયોગ થાય છે તો પણ જ્ઞાનનું ગિને છે, શરીર સ્વસ્થ છે તો પણ જ્ઞાનનું ગિને છે, શરીરમાં કોઈ રોગ આવે છે તો પણ જ્ઞાનનું ગિને છે, ઉદય બદલાય છે તો પણ એ જ્ઞાનનું ગિને છે, ઉદય ભાવ વિચિત્ર આવે છે તો પણ જ્ઞાનીના જ્ઞાનનું ગિને છે. એવી અંદરમાં ઉદય, પૂદગલ, પરમાણુ, સ્કંદ, જીવ, ઉદય ભાવ, પ્રણામ બધા પ્રત્યે સમદર્શિતા, શત્રુ મિત્ર પ્રત્યે સમદર્શિતા, રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ અને કહેવાય સમદર્શિતા અને કહેવાય સમદર્શિતા અજીવ તત્વ જ્ઞાનનું જ્ઞે છે તો એ જ્ઞેને જ્ઞે રૂપે જાણે અને કહેવાય સમદર્શિતા કોઈ જ્ઞેને જોઈને રાગ નહીં અને કોઈ જ્ઞેને જોઈને દ્વેષ નહીં અને કહેવાય સમદર્શિતા કોઈ જ્ઞે પ્રત્યે ઇષ્ટનો ભાવ નહીં કોઈ જ્ઞે પ્રત્યે અનિષ્ટનો ભાવ નહીં અને કહેવાય સમદર્શિતા બધા આત્માને પરમાત્મા સ્વરૂપ જોવા અને કહેવાય સમદર્શિતા શ્રદ્ધાનમાં જ્ઞાનમાં એવી સમાન દ્રષ્ટિ દાખવી અને કહેવાય સમતા અને કહેવાય મોક્ષ માર્ગની સમતા અને કહેવાય સમભાવ અને કહેવાય સમતા ભાવ અને કહેવાય સમદર્શિતા અચ્છા અંદરમાં આ તો બહારની વાત કહી અંદરમાં પણ જ્ઞાનીને અસ્થિરતાજન્ય વિકારી ભાવ ઔદયિક ભાવ વિચિત્ર વિકલ્પો આવે છે એ વિકલ્પોથી પાર પોતાના આત્માને પોતાના શુદ્ધાત્માને જો અને એમાં સ્થિર થવી એ નિશ્ચય સમદર્શિતા અંદરમાં પર્યાયને ગૌણ કરી ગુણભેદને ગૌણ કરીને સમાન સદ્રશ્ય રૂપ રહેવા વાળો જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરવી એ નિશ્ચય સમદર્શિતા છે સમદર્શિતાના બે અર્થ કરું છું એક નિશ્ચય સમદર્શિતા અને એક વ્યવહાર સમદર્શિતા શેરના રાની પ્રત્યે રાગ ન થયો યશોધર મુનિરાજને અને ક્ષેણિક રાજા પ્રત્યે દ્વેષ ન થયો યશોધર મુનિરાજને આને કહેવાય સમદર્શિતા આને કહેવાય સમદર્શિતા ચાર ચાર રાણીઓએ મોહિત કરવાની કોશિશ કરી જંબુસ્વામીને પરંતુ કોઈ રાની પ્રત્યે દ્વેષ ન થયો માતા પિતા પ્રત્યે દ્વેષ ન થયો આને કહેવાય સમદર્શિતા જે ઉદય આવ્યો એ ઉદયમાં સમાન દ્રષ્ટિ જાતા દ્રષ્ટા ભાવ રૂપે પરણવું આને કહેવાય સમદર્શિતા કોઈ ઉદયમાં તીવ્રતાથી જોડાવવું નહીં મોહ કરવો નહીં તીવ્ર રાગ કરવો નહીં આને કહેવાય સમદર્શિતા ઉપસર્ગ થઈ રહ્યો છે પરંતુ અંદરમાં પોતાના આત્મામાં સમાઈ રહેવું અને કહેવાય નિશ્ચય સમદર્શિતા છઠ્ઠા ગુણ સ્થાને વિકલ્પ આવે છે ભોજનનો આહાર મળે ન મળે અંતરાય થઈ જાય સમજાય છે અભિગ્રહ જે લઈને ગયા હોય પૂરું ન થાય પૂરું થઈ જાય ચક્રવર્તી વંદન કરે અને પૂર્વનો વેરી ઉપસર્ગ કરે અને કહેવાય સમદર્શિતા એમાં રાગ દ્વેષ ન થાય અને કહેવાય સમદર્શિતા સમદર્શિતા ઉપર એક કલાક આપણે સ્વાધ્યાય લઈ શકીએ આપણે કેમ દુઃખી થઈએ છીએ આપણે કેમ આકુરિત થઈએ છીએ આપણે કેમ નવીન કર્મના ચીકણા બંધ કરીએ છીએ કેમ આપણે સમદર્શિતા નથી રાખી શકતા આપણને જે જ્ઞે આપણે જાણીએ છીએ જે જ્ઞે આપણા જ્ઞાનમાં જણાય છે એમાં રાગ દ્વેષના ભાવ ઉભા કરીએ છીએ ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરીએ છીએ સુખ બુદ્ધિ કરીએ છીએ દુઃખ બુદ્ધિ કરીએ છીએ નિમિત્તાધીન દ્રષ્ટિ કરીએ છીએ ઉદયાધીન દ્રષ્ટિ કરીએ છીએ આને કહેવાય અસમાન દ્રષ્ટિ અસમદર્શિતા અને અહીંયા સદગુરુ કેવા છે સમદર્શિતા ધરાવતા તો આત્મજ્ઞાન સમદર્શિતા નિશ્ચય સમદર્શિતા સમજાય વ્યવહાર સમદર્શિતા સમજાય સમજો સ્વરૂપ સમદર્શિતા આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ હવે ત્રીજો પોઈન્ટ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ વિચરે ઉદય પ્રયોગ એટલે ઉદય પ્રયોગ યોગ મન વચન અને કાય ના યોગનું જે પ્રણમન છે એ ઉદયાધીન છે એમાં કેવી રીતે વિચારવું તો કે સમદર્શિતા રાખીને વિચારવું જે પ્રકારનો પૂર્વ કર્મનો ઉદય જે બાઇન્ડો છે એ ઉદય આવે છે એ ઉદયમાં જોડાયા વગર પોતાના સ્વરૂપમાં વિચારવું પોતાની દ્રષ્ટિમાં દ્રઢ રહેવું અને કહેવાય વિચરે ઉદય પ્રયોગ કોઈ ઉદય પ્રત્યે ગમાનો ભાવ નહીં અને કોઈ ઉદય પ્રત્યે અણગમાનો ભાવ નહીં કોઈ ઉદય રહે એવી ઈચ્છા નહીં અને કોઈ ઉદય ચાલ્યો જાય એવી ઈચ્છા નહીં અને કહેવાય વિચરે ઉદય પ્રયોગ મન વચન કાયની પ્રવૃત્તિ જે પ્રમાણે થવાની છે એ પ્રમાણે થવાની છે એ ઉદયજન્ય અવસ્થા છે એ કર્માધીન અવસ્થા છે ઘાતી કર્મજન્ય અવસ્થા એ અનુસાર થાય છે જે અનુસાર કર્મનો બંધ કર્યો છે અઘાતી જન્ય અવસ્થા એ અનુસાર થાય છે જે અનુસાર કર્મનો બંધ કર્યો છે. ઇષ્ટનો વિયોગ થાય છે વિચરે ઉદય પ્રયોગ, અનિષ્ટનો સંયોગ થાય છે વિચરે ઉદય પ્રયોગ. ઉદય પ્રયોગ એટલે એ ઉદયના કરતા નથી થતા, વિચરે ઉદય પ્રયોગ એટલે એ ઉદયના જ્ઞાતા રહે છે. વિચરે ઉદય પ્રયોગ એટલે એ ઉદયમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના નથી કરતા. વિચરે ઉદય પ્રયોગ એટલે અકર્તા સ્વભાવી આત્માની દ્રષ્ટિ છોડતા નથી, એને કહેવાય વિચરે ઉદય પ્રયોગ. કોઈ ઉદય આવે તો એની શિકાયત નથી, આ કેમ થયું, આ આમ થયું, આ આમ ન થયું, આમ થવું જોતું હતું, આમ ન થવું જોતું હતું, એવી કોઈ ઈચ્છા નથી, એવી કોઈ લોભનો ભાવ નથી, તૃષ્ણા નથી, આકાંક્ષા નથી, અભિલાષા નથી, ઈચ્છા નથી, એને કહેવાય વિચરે ઉદય પ્રયોગ. ચક્રવર્તી આવીને નમન કરે તો પણ એ પુણ્યના ઉદયમાં જોડાતા નથી. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, ઉદય પ્રયોગ. વિચરે ઉદય પ્રયોગ, ઉદય પ્રયોગ જે પ્રમાણે ઉદયનો ખેલ છે, પૂર્વકૃત જે બાંધેલા કર્મ છે, જે પ્રકારેનો ઉદય આવવાનો છે, જે કર્મનો ઉદય આવવાનો છે, જે સ્થિતિ અનુભાગ લઈને ઉદય આવવાનો છે, જે કર્મ જ્યારે સત્તામાં પડેલા ઉદયમાં આવવાના છે, આવવાના છે, એમાં કોઈ ફેરફારની બુદ્ધિ નથી, એમાં કોઈ રાખવા હટાવવાનો અભિપ્રાય નથી, એમાં કોઈ ઇષ્ટ અનિષ્ટતાની કલ્પના નથી, એમાં કોઈ રાગ દ્વેષની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી, અનંતાનુબંધી રાગ દ્વેષના પરિણામ થતા નથી, મિથ્યાત્વનો ભાવ થતો નથી, મોહ ભાવ થતો નથી, એકત્વનો ભાવ થતો નથી. જે પ્રમાણે ઉદય આવવાના છે આવવાના છે, આવે છે. કેમ? કારણ કે બાંધેલા કર્મ જે રીતે બંધાયા છે એ રીતે ઉદયમાં આવે છે. જે રીતે ફળ આપવાની સામર્થ્ય છે એ ફળ આપીને ખરી જશે. એ મારું સ્વરૂપ નથી, એ ઉદય મારી સત્તામાં નથી, હું એ ઉદયમાં નથી, હું એ ઉદયનો કરતા નથી, એ ઉદયનો ભોગતા નથી, એ ઉદય મારા સુખના કારણ નથી, એ ઉદય મારા દુઃખના કારણ નથી. આવી દ્રષ્ટિથી વિચરે છે અને કહેવાય વિચરે ઉદય પ્રયોગ. આપણને તો થોડું કંઈક થાય, આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, આમ થવું જોતું હતું, આમ થવું જોતું. અને અહીંયા કે છે વિચરે ઉદય પ્રયોગ, એટલી નિશંકતા કે ઉદય મારું કાંઈ બગાડી નહીં શકે, એ વિચરે ઉદય પ્રયોગ છે. એવી દ્રષ્ટિએ વિચરે ઉદય પ્રયોગ. પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય તો પણ એ ઉદય મારું કાંઈ નહીં બગાડી શકે, કારણ કે હું ઉદયથી પાર, ઉદયથી ભિન્ન, ઉદય પ્રૂફ એવો ભગવાન આત્મા. બોલો, છે તૈયારી આપણી? વિચરે ઉદય પ્રયોગ રૂપે પ્રણમવાની આપણી તૈયારી છે? બોલો, વિચરે ઉદય પ્રયોગ. જે ઉદય જે પ્રમાણે જે સમયે જે પ્રકારે જેવી સ્થિતિ જેવો અનુભવ જે પ્રકૃતિ જે પ્રદેશ રૂપે ઉદયમાં આવવાના છે, એ કર્મ આવવાના જ છે. તીર્થંકરોને પણ એ ઉદય એટલે મુનિ દશામાં પણ જે ઉદય આવવાના છે આવવાના છે. 6 મહિના સુધી આહાર ન મળ્યું તો ન જ મળ્યો, જે 5-7 મહિના ને અમુક દિવસ સુધી આહાર ન મળ્યો તો ન મળ્યો. વિચરે ઉદય પ્રયોગ, નહીં મળવાનો, નહીં મળવાનો હોય તો નહીં મળે. કોઈ શિકાયત નહીં, ક્યાં દેવતા ક્યાં વયા ગયા, મારો પરિવાર ક્યાં વયો ગયો, પુત્ર ક્યાં વયા ગયા, ઇન્દ્ર ક્યાં વયા ગયા, સ્વધર્મ ઇન્દ્ર શું કરે છે, કોઈ શિકાયત નહીં. વિચરે ઉદય પ્રયોગ, અકર્તા ભાવે વિચરવું એ વિચરે ઉદય પ્રયોગ છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવે વિચરવું એ વિચરે ઉદય પ્રયોગ છે. અરે અનુકૂળતાના ઢેર આવી જાય, વિચરે ઉદય પ્રયોગ. પ્રતિકૂળતાના ઢેર આવી જાય એમાં જોડાય નહીં, વિચરે ઉદય પ્રયોગ. જે સંયોગ વિયોગના ખેલ બનવાના છે જે સમયે એ બનવાના છે એવી શ્રદ્ધા રાખવી, વિચરે ઉદય પ્રયોગ. સાતાનો ઉદય આવવાનો છે તો આવવાનો છે, ઉદય ઉદયમાં છે. ઉદય શીખી ને ઉદય એના ઘરે છે. ઉદય ક્યાં છે તો કે ઉદય એના ઘરે છે. તું ક્યાં છે કે તું તારામાં છે. તારામાં કોઈ ઉદય નથી, તું ઉદયમાં જતો નથી, ઉદય તારામાં પ્રવેશ પામતા નથી. આનું નામ છે વિચરે ઉદય પ્રયોગ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. શું ગજબ એક એક લાઈન છે. સદગુરુના એક એક લક્ષણ કેટલા અદભુત છે. 3 વાત યાદ રહી, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. પ્રયોગ ઉદય પ્રયોગ એટલે ઉદયનો જે પ્રયોગ છે, ઉદયનું જે પ્રણમન છે, મન વચન કાયનું પ્રણમન છે, ઘાતી કર્મનું પ્રણમન છે, નો કર્મનું પ્રણમન છે, દ્રવ્ય કર્મનું પ્રણમન છે, શિવ બુદ્ધિ મુનિરાજ વિચરે ઉદય પ્રયોગ. જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો હતો તો ઓછો હતો, વિચરે ઉદય પ્રયોગ. જ્ઞાનાવણીય કર્મનો તીવ્ર ઉદય હતો તો એનો સ્વીકાર, એનું નામ વિચરે ઉદય પ્રયોગ. પ્રતિકૂળતા અસાતા વેદનીનો ઉદય આવ્યો. આહા હા, એમાં જોડાયા નહીં, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહ્યા. અરે શ્રેણી માંડીને પોતાના આત્મામાં લીન થઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. વિચરે ઉદય પ્રયોગ, ઉદયથી પ્રભાવિત ન થયા. શું કીધું? ઉદયથી પ્રભાવિત ન થયા. આહા, ઉદયને પ્રભાવિત કરવા ન ગયા. ઉદયમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા ન રહી. અહીંયા તો કોઈ ઉદય આવે તો હટાવી દો, જલ્દી કરો, નષ્ટ કરો, આમ કરો, દવા કરો, ઈલાજ કરો, ટ્રીટમેન્ટ કરો, આમ કરો, તેમ કરો. વિચરે ઉદય પ્રયોગ, આમ કે છે વિચરે ઉદય પ્રયોગ. અને અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. અપૂર્વ વાણી, બોલો ગુરુદેશની વાણી, આત્મજ્ઞાનીઓની વાણી કેવી હતી? 45 વર્ષ જે વાણી નીકળી, જે ઉપદેશ છૂટ્યો, તીર્થંકરોનો જે ઉપદેશ છૂટે છે, સમજાય છે? તમો શરણમાં બિરાજમાન જે તીર્થંકરો, હિતોપદેશી, પછી ગંધર પરમાત્મા, પછી સંતો જ્ઞાનીઓ, આપણી માટે તો જે પ્રત્યક્ષ ગુરુ આપણા સદગુરુ દેવ, કાન ગુરુ દેવ, બોલે એમની વાણી કેવી અપૂર્વ વાણી. વાણી અપૂર્વ કારણ કે જ્ઞાન અપૂર્વ છે. વાણી અપૂર્વ કારણ કે શ્રદ્ધા અપૂર્વ છે. અપૂર્વ વાણી, કોઈ અલગ જાતની વાણી, કોઈ અલગ જાતની કથની, કોઈ અલગ પ્રકારનો ઉપદેશ, સંસારના ઉપદેશથી કોઈ હટીને ઉપદેશ, શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, એ કામ ભોગ બંધનની કથાથી કોઈ અલગ પ્રકારનો ઉપદેશ, એવી કોઈ કથા નહીં. આહા, વાણીમાં એવો ઉપદેશ કે જે ઉપદેશ સાંભળીને ખલાય છે, એ મિથ્યાત્વના મૂળિયા હલે. અપૂર્વ વાણી એટલે એ અપૂર્વ વાણી સાંભળીને જે સાધક છે, જે પાત્ર જીવ છે, જે ગુરુનો સાચો શિષ્ય છે, જે પુરુષાર્થી છે, આહા, એની અંદરની પણતી પણ અપૂર્વ પ્રકારે પુરુષાર્થ એનો ઉપડે. અપૂર્વ વાણી અને સામે અપૂર્વ પુરુષાર્થ. ગુરુદેશની વાણી અપૂર્વ હતી, આત્માને સ્પર્શેવી વાણી હતી, મોના મૂળિયાને હલાવેવી વાણી હતી, ભેદ જ્ઞાન મૂલક વાણી હતી, સાત તત્વોની ભિન્નતા પતાવવાની વાણી હતી, અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાનું પ્રદર્શન દર્શન કરાવવાની વાણી હતી, વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કરતી વાણી હતી, વિશ્વની વ્યવસ્થા સમજાવતી વાણી હતી, છ દ્રવ્યની ભિન્નતા સમજાવતી વાણી હતી. તો એ વાણી સાંભળીને સોગાની જી જેવા શિષ્યોનો અપૂર્વ પુરુષાર્થ ઉપયો. અપૂર્વ વાણી, અપૂર્વ પુરુષાર્થ. વાણી અપૂર્વ, નિમિત્ત અપૂર્વ, તો ઉપાદાન પણ અપૂર્વ. દેશના અપૂર્વ તો દેશના લબ્ધિ પણ અપૂર્વ. અહીંયા વાણી છૂટી, અહીંયા કાર્ય થયું. જ્ઞાન અને રાગ જુદા છે. અપૂર્વ વાણી, આ વાણી ક્યાંય સાંભળવા નહીં મળે. આવી આત્માની વાત બીજે મળશે નહીં. આવી વાણી ક્યાંય સાંભળવા નહીં મળે, એવી અપૂર્વ વાણી. આ પંચમ કાળમાં તો અપૂર્વ વાણી. તું પરમાત્મા છો, તારામાં ભગવાન બનવાની સામર્થ્ય છે, તું પરિપૂર્ણ છો, તારું સર્વસ્વ તારામાં છે, તું તારા અસંખ્યાત પ્રદેશથી ક્યાંય બહાર જતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતો નથી, સ્પર્શતો નથી. અપૂર્વ વાણી છે, અપૂર્વ વાણી આ પંચમ કાળ. નહીતર આમ કરી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો, આમ આ કરી નાખો, આ કરી નાખો, સમજાય છે? એ મિથ્યાત્વથી ગ્રસિત વાણી, એ મિથ્યાત્વને પુષ્ટ કરાવવાની વાણી, સંસારને પુષ્ટ કરાવવાની વાણી, એ અજ્ઞાનનો પોષક કરે છે. અને અહીંયા અપૂર્વ વાણી, અપૂર્વ વાણી, આ હા, કોઈ વાર પહેલા સાંભળી ન હોય એવી વાણી. બોલો, સાંભળી હતી? ગુરુદેવજી નહોતા આવ્યા એની પહેલા આવી વાણી સાંભળી હતી કે તું પરમાત્મા છે, નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, બધા ભગવાન છો અને ભગવાન થાવ, બધામાં ભગવાન બનવાની સામર્થ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ અડતું સ્પર્શતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે. અપૂર્વ વાણી, આ પરમ શ્રુત, ભાવશ્રુત જ્ઞાન પણ પરમ, આત્મજ્ઞાન પણ પરમ. પરમ શ્રુત, શ્રુત એટલે શ્રુત, પરમ શ્રુત એટલે ભાવશ્રુત જ્ઞાન, પરમ શ્રુત એટલે આત્મજ્ઞાન, પરમ શ્રુત, શ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, આત્મજ્ઞાન, અનુભવપૂર્વકનું જ્ઞાન, અનુભવપૂર્વકની વાણી અપૂર્વ. અને પછી એની સાથે દ્રવ્ય શ્રુત એટલે જે શાસ્ત્રનું જ્ઞાન છે એ પણ પરમ. ભાવશ્રુત જ્ઞાન પરમ, તો શાસ્ત્રનું જ્ઞાન પણ પરમ. જેવું વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ દર્શાવવાળી વાણી અપૂર્વ, અને સ્વરૂપને જાણવાવાળી, જાણવાવાળું જ્ઞાન અપૂર્વ, અને અંદરમાં પોતાના આત્માની શ્રદ્ધા કરવાવાળી શ્રદ્ધા અપૂર્વ, બધું અપૂર્વ. પૂર્વમાં ક્યારે પણ આ પ્રકારનો પુરુષાર્થ જીવે ઉપાડ્યો નથી. અગર ઉપાડ્યો હોત તો મોક્ષમાં હોત. તો આવો જે પુરુષાર્થ ઉપડે છે એનો મતલબ છે હવે સંસારનો કિનારો નજીક આવી ગયો. નિર્ણય કરો, નિર્ણય કરો ભાઈ, નિર્ણય કરો કે તું કોણ છો. તું શરીરથી, ઘરથી, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, ધન, દોલત, કર્મના ઉદયોની વિચિત્રતા, આ હા હા, પુણ્યનો ઉદય હોય, પાપનો ઉદય હોય, બધા સાતા સાતાના ઉદયથી ભિન્ન, પર્યાયથી પાર, શિક્ષણ જ્ઞાનની ઇનાદિકતાથી પાર, ગુણભેદથી પાર, એવો તું એક અપૂર્વ તત્વ છો. એ અપૂર્વ તત્વને દર્શાવતી વાણી અપૂર્વ, એ અપૂર્વ તત્વને જાણવા વાળું જ્ઞાન અપૂર્વ, આ હા હા, ખ્યાલ આવે છે? એવી ભેદ જ્ઞાન મૂલક વાણી, અપૂર્વ વાણી અને પરમ શ્રુત. પરમ શ્રુત એટલે જેનું શ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન પરમ છે, ઉત્કૃષ્ટ છે. આ સદગુરુના લક્ષણ છે. સદગુરુ લક્ષણ યોગ્ય, આ સદગુરુના યોગ્ય લક્ષણ છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, બહુ આપણને આમાં બળ મળે. સદગુરુના લક્ષણને જાણીને આપણને બળ મળે. જેને સચિન તેંડુલકર થવું છે ને, તો એને સચિન તેંડુલકર વિશે જેટલું પણ જાણવા મળે છે એને ખુશી થાય. એને ખુશી થાય કે મને આજે સચિન તેંડુલકરની આ વાત જાણવા મળી, મને એની દિનચર્યા સંબંધી આ વાત જાણવા મળી. પોઈન્ટ સમજાય છે? મને એ જે રીતે પ્રેક્ટિસ કરે છે, રમે છે, ટ્રિક્સ અપનાવે છે, એ બધું જાણવા મળ્યું. એ શું ખાય છે, કેટલું ઊંઘે છે, કેટલું વોક કરે છે, કેટલી એક્સરસાઇઝ કરે છે, એનો કોચ કોણ છે, એ શું ખાવામાં શું યુઝ કરે છે, શું સેવન કરે છે, એ કેવું બેટ વાપરે છે, એ ક્યાં પ્રેક્ટિસ કરે છે, એ ફીલ્ડ કેવી છે, આ કેવું છે, તે કેવું છે, એવું જેટલું પણ એને જાણવા મળે એને ખુશી થાય છે. કેમ? કારણ કે એનો આદર્શ છે, રોલ મોડલ છે, આઈડલ છે. સમજાય છે? એને એવું બનવું છે. તો એવી રીતના સદગુરુ, આહા, કેવા છે આપણા સદગુરુ, કેવા છે, કેવું છે એમનું સ્વરૂપ, કેવી છે એમની અંતરંગ પણ હતી, કેવી છે એમની બહિરંગ પણ હતી. ઉદયના પ્રસંગમાં આહા હા, કેટલી સમતા, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, આત્મજ્ઞાન, અપૂર્વ વાણી, પરમ શ્રોતા, સદગુરુનું લક્ષણ છે. કેવી ગજબની વાતો લખી છે. આહા, 11મી ગાથા જુઓ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહી, પરોક્ષજીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. બહુ સરસ ગાથા છે, માર્મિક ગાથા છે. પ્રત્યક્ષ સદગુરુના પ્રત્યક્ષપણા ઉપર બહુ વજન આપ્યું છે આ બે ત્રણ ગાથાઓ. પ્રત્યક્ષ સદગુરુનો શું રોલ છે? ગુરુ, પ્રત્યક્ષ ગુરુ, સામે જે ગુરુ છે એમની જે વાણી નીકળે છે, એમના જે પ્રવચનોમાં હાવ ભાવ છે, એ જે વાત ઉપર વજન આપે છે, એ જે વાત ઉપર ફોકસ કરે છે, જેને મુખ્ય કરે છે, જે ગૌણ કરે છે, એ જે આખી એમની પ્રત્યક્ષતા, પ્રત્યક્ષ હાજરી, એમનો પ્રત્યક્ષ ઉપદેશ સાંભળવો, એ તીર્થંકરોની હમણાં જે પરોક્ષ, જે આ કાળમાં તીર્થંકરો નથી, તો જે પરોક્ષ તીર્થંકરો છે, સાંભળજો, આમાં કોઈ તીર્થંકર નું અનઇમ્પોર્ટન્સ બતાવ્યું છે, એમને ગોળ કરી દીધા છે, સદગુરુને એમનું મહત્વ બતાવ્યું છે, એવી કોઈ વાત નથી. આમાં શું કહે છે કે પ્રત્યક્ષપણાનું મહત્વ શું છે? અગર સામે પ્રત્યક્ષ તીર્થંકર છે તો એ પરમ ગુરુ છે, એમનાથી ઊંચું કોઈ ઊંચો કોઈ સહયોગ નથી. પણ એ નથી, એ હમણાં પરોક્ષ છે, એટલે કે એમની વાણી પરોક્ષ છે, હમણાં એમની હયાતી નથી. આ કાળમાં એ તીર્થંકરો વિચરતા નથી, સમોશરણ છે નહીં, ઓમ ધ્વની છૂટતી નથી, તો એનો વિરાહ છે ને, તો એમનું સ્વરૂપ દર્શાવવા વાળા, એમની જ વાત કહેવા વાળા, એમને જે માર્ગ સમજાયો છે, માર્ગ સમજાવવા વાળા, એમના માર્ગ ઉપર પ્રત્યક્ષ ચાલવા વાળા, એમને જે વસ્તુનું પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદનની શ્રદ્ધા રાખવા વાળા, એમને જે વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે એનો અનુભવ કરવા વાળા, એમને જે ભગવાન આત્મા કારણ પરમાત્મા સુખી થવાનો ઉપાય જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બતાવ્યો છે, એ ભગવાન આત્માની પ્રતીતિ ધરાવવા વાળા સદગુરુ. સોગાનીજી કહે છે કે તીર્થંકરો કરતા પણ અનંત ઉપકારી છે. કેમ? કારણ કે પ્રત્યક્ષ છે, એમની વાણી પ્રત્યક્ષ છે, એમની હાજરી પ્રત્યક્ષ છે, એમનું અસ્તિત્વ પ્રત્યક્ષ છે, એમની મોજૂદગી પ્રત્યક્ષ છે. કેટલું ઇમ્પોર્ટન્ટ છે વિચાર. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, સદગુરુ સમાન, એમની પ્રત્યક્ષતા સમાન બીજો કોઈ આપણી માટે ઉત્કૃષ્ટ યોગ ન હોય શકે. જે ગુરુદેવશ્રીની પ્રત્યક્ષ સામે બેસીને પ્રત્યક્ષ ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળ્યા, પ્રત્યક્ષ ગુરુદેવશ્રીની ચર્ચાઓનો લાભ લીધો, પ્રત્યક્ષ ગુરુદેવશ્રી સાથે પ્રશ્નોત્તરી કરી, પ્રત્યક્ષ ગુરુદેવશ્રીના પ્રવચનોમાં હાવ ભાવ જોયા, એમનો વૈરાગ્ય જે નીકળે છે એ જોયો, એમની વિશ્વાસતા જે ઝલકે છે એ જોઈ, એમનું પરમ શુદ્ધ જ્ઞાન જોયું, એની અપૂર્વ વાણી જોઈ, એમની સમદર્શિતા જોઈ, બધા જીવો પ્રત્યે એમની સમાનતા જોઈ. બોલો, આ પ્રત્યક્ષ પણ આ મોક્ષ માર્ગના પથિક, આ સાધક જીવ, આ ભગવાનના લઘુનંદન, ભગવાનની વાણી નો સાર સમજાવનાર પ્રત્યક્ષ ગુરુનો યોગ ઉત્કૃષ્ટ યોગ છે. આવા ગુરુના સમાગમમાં રહીને કેટલાય જીવો પોતાનું કામ કરી લે, કેટલાય જીવોનો મોહ મંદ પડી જાય, કેટલાય જીવોનો મોહનો અભાવ થઈ જાય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. સદગુરુ એટલે અગેન, સદગુરુમાં તીર્થંકર હોય તો એમના સમાન કોઈ નથી, ગંધર હોય તો એમના સમાન કોઈ નથી, આચાર્ય હોય તો એમના સમાન કોઈ નથી, ઉપાધ્યાય હોય તો એમના સમાન કોઈ નથી, સાધુ હોય તો એમના સમાન કોઈ નથી, કોઈ શ્રાવક હોય તો એમનાથી ઉત્કૃષ્ટ કોઈ નથી, અને કોઈ નથી તો ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા, જેમને અનુભવ કરીને અંદરથી વાત જેમની આવે છે, એવા પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. આ પરોક્ષજીનો કૃપા. જીનેન્દ્ર ભગવાન હમણાં પ્રત્યક્ષ નથી ને, એટલે અહીંયા પ્રત્યક્ષ સદગુરુની હાજરીનું મહત્વ બતાવે. દેશના અને દેશના લબ્ધિ, દેશના છૂટે છે અને દેશના લબ્ધિ અંદરમાં જીવ પ્રાપ્ત કરે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર. જીનેન્દ્ર ભગવાનના ઉપકાર કરતા પણ જે પરોક્ષ છે, જેમની હમણાં હાજરી નથી, જેમની હમણાં હયાતી નથી, એવા તીર્થંકરો કરતા પણ વધારે ઉપકારી આપણી માટે પ્રત્યક્ષ સદગુરુ છે. કારણ કે સદગુરુ આપણને તીર્થંકરનો ઉપદેશ સમજાવે. મને કહો, નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, તો અરિહંતાણમ પહેલા કેમ લઈશું, સિદ્ધાણમ પછી કેમ લઈશું? કારણ કે સિદ્ધ ભગવાન પ્રત્યક્ષ વાણીનો યોગ નથી સિદ્ધ ભગવાનના સમાગમમાં. અરે, સિદ્ધ ભગવાન તો અશરીરી થઈ ગયા છે, એ થોડી સમોષણમાં બિરાજમાન છે. સમોષણમાં બિરાજમાન તો અરિહંત ભગવાન છે, એમની વાણી છૂટે છે. ત્યાં બેઠેલા જીવો એ મોક્ષ માર્ગ પામે છે, એ વસ્તુનું સ્વરૂપ સમજે છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કોણ સમજાવે છે? અરિહંત ભગવાન સમજાવે. એટલે માટે તે અરિહંત ભગવાનને ફર્સ્ટ નમસ્કાર કરે. એવી રીતના આપણી માટે હમણાં આ કાળમાં સદગુરુ સમાન કોઈ બીજું નથી. તો શું કહે છે? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેન આત્મવિચાર. પકડજો પોઈન્ટ, શું કહે છે? એવો લક્ષ થયા વિના સદગુરુની વાણીનો વિચાર, એમની વાણી ઉપર વિચાર જ્યાં સુધી તું નહીં કરે, એમને બતાવેલો જે માર્ગ છે એ માર્ગ નહીં સમજે, એ લક્ષ નહીં કરે, ત્યાં ધ્યાન નહીં આપે, રૂચિપૂર્વક નહીં સાંભળે, નહીં સમજે, સમજવાની દરકાર નહીં કરે, પ્રમાદમાં જીવન ગુમાવશે. દેવશાસ્ત્ર ગુરુની મહિમા નહીં કરે, સદગુરુની મહિમા નહીં કરે, એમની વાણીની મહિમા નહીં કરે, સમજવાની દરકાર નહીં કરે, અંદરથી ઉત્કંઠા નહીં જાગે, જિજ્ઞાસા નહીં જાગે, ઉત્સાહ નહીં જાગે, વિષય કષાયમાં જીવન ચાલ્યું જશે, ભોગ આદિને ભોગવવામાં જીવન ચાલ્યું જશે, પુણ્યના ઉદયને ભોગવવામાં જીવન ચાલીને નવીન પાપનો બંધ કરશે, તો ખરેખર આત્માનો વિચાર પણ નહીં થાય, તો આત્માના દર્શન તો બહુ દૂરની વાત. ઉગેન આત્મવિચાર, એવો લક્ષ થયા વિના ઉગેન આત્મવિચાર. આવીને ખાલી સાંભળીને પછી સાંભળીને વયા જાવશો અને કાય વિચાર નથી કરતા, આત્માનો વિચાર નથી કરતા. આજે સદગુરુએ શું કીધું એનો વિચાર નથી કરતા, આજે કઈ વાત ઉપર વજન આપ્યું એનો વિચાર નથી કરતા, સદગુરુનું મહત્વ નથી સમજતા. આપણને તારવા માટે આવ્યા, આપણા પર અકારણ કરુણા કરવા આવ્યા. અકારણ કરુણાથી આત્મસિદ્ધિ રચાય છે. આ અંદરનો એમનો ભાવ કે જગતના જીવો સુખ પામે, જગતના જીવો વસ્તુનું સ્વરૂપ સમજે. તું સંઘની પંચેન્દ્રિય થયો છે તો તું મનનો સદુપયોગ કર, ઇન્દ્રિયોનો સદુપયોગ કર, આંખનો સદુપયોગ કર, કાનનો સદુપયોગ કર, સાંભળ, સમજ, તું કોણ છો સમજ. તું પોતાને જે શરીર માને છે તું છો નહીં, તું પોતાને રાગ દ્વેષવાળો માને છે તું છો નહીં, તું પોતાને ઇન્દ્રિયના વિષય ભોગવતી સુખી થવા માંગે છે તું થવાનો નથી, તું જ્યાં રચ્યો પચ્યો છે, તું જ્યાં મોંને પુષ્ટ કરી રહ્યો છે, તુજા અજ્ઞાન ભાવને પુષ્ટ કરી રહ્યો છે. જ્ઞાન સમય ઉપયોગ વીર્યને બરબાદ કરી રહ્યો છે. એવા પ્રણામ કરીને એવા કર્મો બાંધીને ક્યાંય રખડવા ચાલ્યો છે? બચાવવા આવ્યા છે, તારવા આવ્યા છે, આપણને મોર ઉપી કીચડમાંથી ઉપાડવા આવ્યા છે, આપણને મોક્ષ માર્ગમાં લગાડવા આવ્યા છે. સદગુરુનો ઉપકાર છે. વિચાર કરો, પ્રત્યક્ષ સ્થાન ગુરુદેવ ન મળ્યા હોત તો સમયસારજી જીનવાણી જેમાં અનેકો આત્મ સંબંધી, મોક્ષ માર્ગ સંબંધી, સ્વરૂપ સંબંધી, આપણી સામર્થ્ય સંબંધી વાતો લખી છે. તું પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એ જ્ઞાન ભાવ છે. આના અર્થ કોણ સમજાવે? પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન મળ્યો હોત તો આ જીનવાણીમાં લખેલી વાતો કોણ સમજાવે? આ નયોનું સ્વરૂપ કોણ સમજાવે? આ એક એક અપેક્ષા કોણ સમજાવે? આ દ્રવ્યનું સ્વરૂપ, ગુણનું સ્વરૂપ, પર્યાયનું સ્વરૂપ, ક્રમબદ્ધતાનું સ્વરૂપ કોણ સમજાવે? પ્રત્યક્ષ સદગુરુ. આહા, જો આના પછીની ગાથા પણ એ છે. સદગુરુના ઉપદેશ વણ, સદગુરુના 12મી ગાથા જો આપણે 10 અને 11 કહી દઈએ, સમજાયું? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. પરોક્ષ જીનેન્દ્ર ભગવાનના ઉપકાર કરતા પ્રત્યક્ષ સદગુરુ સમાન કોઈ નથી. એમનો ઉપકાર વધારે કીધો છે. કારણ કે જે જીનેન્દ્ર ભગવાનની વાણી છૂટી ગઈ હજારો વર્ષો પહેલા, શાસ્ત્રોમાં લિપિબદ્ધ થઈ ગઈ આચાર્યો દ્વારા, પણ એ અર્થને, એ મર્મને, એ ભાવને, એ સ્વરૂપને, એ રહસ્યને, એ ગંભીરતાને, એ સિદ્ધાંતોને ખોલવા વાળા કોણ છે? પ્રત્યક્ષ સદગુરુ છે. સમજાય છે? જો હવે 12મી ગાથા જો. સદગુરુ ના ઉપદેશ વણ, સદગુરુ ના ઉપદેશ વણ એટલે સદગુરુ ના ઉપદેશ વિના, સદગુરુ ના ઉપદેશ વિના સમજાય ન જીન રૂપ. જીનેન્દ્ર ભગવાન નું, સાચા દેવ નું, સાચા ગુરુ નું, સતશાસ્ત્રનું, અનેકાંત સ્વરૂપનું, શાદવાદ શૈલી દ્વારા, નય વિવક્ષા દ્વારા, એક એક પડખાને ખોલીને, એક એક એંગલથી વાત કરીને સદગુરુ પોતાના ઉપદેશમાં સમજાવે. ગુરુદેવશ્રી કયો વિષય જીનાગમનો બાકી રાખ્યો સમજાવવા માટે? કયો અનુયોગ બાકી રાખ્યો સમજાવવા માટે? દ્રવ્યાનુયોગ સમજાયું તો કર્ણાનુયોગ સમજાયું, ચરણાનુયોગ સમજાયું તો પ્રથમાનુયોગની અનેક કથાઓ ગુરુદેવશ્રી પ્રવચનોમાં યાદ કરો. એ દ્વારકા નગરીનો બળવાનો જે પણ આખો પ્રસંગ છે, યશોધર મુનિરાજ છે, સીતા સતી છે, અંજના સતી છે, ગૌતમ સ્વામી છે, મહાવીર સ્વામીના પૂર્વ ભાવ છે, બોલો વિચાર કરો શું બાકી રાખ્યું સમજાવવા? સદગુરુનો ઉપદેશ, દેશના માર્ગ બતાવનાર સદગુરુનો ઉપદેશ, માર્ગ પર ચાલનાર સદગુરુ, માર્ગમાં પ્રણમતા સદગુરુ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પ્રણમતા સદગુરુ, અંદરમાં પોતાના આત્માના દર્શન કરતા સદગુરુ, બહાર નીકળતા એવો વિકલ્પ આવે કે જગતના જીવવા વાત સમજે, દર્શન વિશુદ્ધિ ભાવના, એવી વિશુદ્ધિ, એવી અકારણ કરુણા, એવો અંદરનો ભાવ, સમજાવવાનો ભાવ, કહેવાનો ભાવ, કરતા ભાવ નહીં કે હું કહું ને બધા પરમી જાય, હું કહું ને બધા સમજી જાય, હું કહું ને બધા માર્ગમાં લાગી જાય. વિરોધ કરવાવાળા વિરોધ કરશે, નહીં સાંભળવાવાળા નહીં સાંભળે, સાંભળવાવાળા સાંભળશે, પ્રણમન કરવાવાળા પ્રણમન કરશે, આગળ વધવાવાળા આગળ વધશે, અનુભવ કરવાવાળા ડૂબકી મારશે, અને નહીં કરવા નહીં જ કરે, બધી ખબર છે તો પણ એ પ્રકારનો વિકલ્પ અસ્થિરતાજન્ય ગુરુને આવે છે. શ્રદ્ધા સમ્યક થયા પછી કેવળ જ્ઞાન નથી થયું, પૂર્ણ વિતરાગતા નથી થઈ, તો ચારિત્રની કમજોરીમાં આ પ્રકારનો વિકલ્પ આવે છે. કૃપાળુ દેવને આવ્યો આટલા બધા પત્રો લખવાનો, આ પાઠ લખવાનો, આત્મસિદ્ધિ લખવાનો, 6 પદનો પત્ર લખવાનો, સ્વરૂપ લખવા, સ્વરૂપ સંબંધીની આખી વ્યવસ્થા સમજાવવાનો વિકલ્પ આવ્યો. અરે 6ઠા ગુણસ્થાનવાળા મુનિરાજના આવે છે. 10-10 હજાર મુનિરાજનો સંઘ હોય, સામે 10-10 હજાર શ્રોતા બેઠા હોય, શ્રાવકો બેઠા હોય, નગરવાસીઓ બેઠા હોય, રાજા બેઠા હોય, ચક્રવર્તી બેઠા હોય, આંખ ખુલે અને ઉપયોગ બહાર જાય અને અંદરથી ઉપદેશ આપવાનો વિકલ્પ આવે તો ઉપદેશ આપે છે, ન આવે તો મૌન રહે છે, અંદરમાં ચાલ્યા જાય તો અંદરમાં ચાલ્યા જાય છે, કોઈ પ્રતિબંધ નથી. કોઈ થી બંધાયા નથી, પણ વિકલ્પ આવે તો એ રૂપે પરમે છે. પરમે છે એના પણ નાતા છે, એના પણ કરતા નથી થતા. અમૃતચંદ્ર આચાર્ય દેવે, અમૃતચંદ્ર સૂર્યએ કાંઈ નથી કર્યું, ટીકા લખી નથી, શબ્દની રચના થઈ ગઈ, પદની રચના થઈ ગઈ, ગાથાઓની રચના થઈ ગઈ, થવાવાળી રચના થઈ ગઈ, એનો જાણનાર છું. આ સદગુરુનો ઉપદેશ, અકર્તાવાદને પુષ્ટ કરવાનો ઉપદેશ સદગુરુનો ઉપદેશ છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજાવવાનો ઉપદેશ સદગુરુનો ઉપદેશ છે. જીવન જીવવાની કળા સમજાવવાનો ઉપદેશ સદગુરુનો ઉપદેશ છે. તું જે ઉદય સહયોગ ઘર કુટુંબ પરિવારની વચ્ચે ઉભો છે, એમાં શાંતિ સમતા અને વિતરાગતાનું પોષણ કેવી રીતના કરવું એની કળા સમજાવવાનો ઉપદેશ સદગુરુનો ઉપદેશ છે. લો ઓફ ડિટેચમેન્ટ સમજાવવાનો ઉપદેશ સદગુરુનો ઉપદેશ છે. અને સદગુરુના ઉપદેશને સમજ્યા વગર, સદગુરુના ઉપદેશને સમજ્યા વગર સમજાય અને જીન રૂપ. જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ પણ સદગુરુના ઉપદેશમાં આવે છે. ગુરુદેવશ્રીએ સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્રનું સ્વરૂપ સમજાય. ગુરુદેવશ્રીએ વિતરાગતાનું સ્વરૂપ સમજાય. ગુરુદેવશ્રીએ નિર્ગ્રંથ મુનિરાજનું સ્વરૂપ સમજાય. હલતા ચાલતા સિદ્ધ સમાન છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા મુનિરાજનું સ્વરૂપ શું હોય, મુનિ કેવા હોય, સાચા ગુરુ કેવા હોય, આચાર્ય કેવા હોય, ઉપાધ્યાય કેવા હોય, સાધુ કેવા હોય, અરિહંત કેવા હોય, સિદ્ધ કેવા હોય. પ્રથમ અરિહંત ભગવાનને નમસ્કાર કેમ કર્યા, પછી સિદ્ધ ભગવાનને કર્યા તો કેમ કર્યા, દેવ કેટલા, ગુરુ કેટલા, સત્શાસ્ત્રનું સ્વરૂપ શું, અનેકાંતનું સ્વરૂપ શું, નય વિવક્ષાનું સ્વરૂપ શું, ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ શું, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ શું, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ શું, ચાર અભાવનું સ્વરૂપ, પાંચ ભાવનું સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ, માર્ગસ્થાનનું સ્વરૂપ કોણે સમજાયું, સદગુરુએ સમજાય. અને જીનરૂપ, હા હા, જીનેન્દ્ર ભગવાનનું રૂપ, જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ, જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા, અંતરંગ બહિરંગ સ્વરૂપ કોને સમજાયું, સદગુરુએ સમજાયું. અનુભવ કરેલી વાણી, અંદરથી નીકળતી વાણી, આત્માની શ્રદ્ધા, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા રૂપે પરણમતો આત્મા, એ સદગુરુ છે. સાત તત્વની શ્રદ્ધા જેને વર્તે છે સદગુરુ છે. જીવની વાણી વિતરાગતાનું પોષણ કરાવે સદગુરુની વાણી છે, સદગુરુ છે. જે ઇન્દ્રના વિષય ભોગોમાંથી જીવને કાઢીને શુભ ભાવમાં લાવીને શુભ ભાવમાંથી પણ આગળ શુદ્ધ ભાવમાં લઈ જાય, એ શુદ્ધ ભાવમાં લઈ જનાર એ સદગુરુ છે ને એમની વાણી છે. વિતરાગતાનું પોષણ કરાવે સદગુરુ છે. તને તારી પરિપૂર્ણતા બતાવે સદગુરુ છે. તને સ્વાધીન કરે સદગુરુ છે. તારી નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવે સદગુરુ છે. તું વાતે વાતે પર ઉપર જે તારા સુખ દુઃખના આરોપ આપે છે એને હટાવે સદગુરુ છે. તું પરિપૂર્ણ છો એવું સમજાવવાવાળા સદગુરુનો ઉપદેશ છે. આ કાળમાં વાણી મરી ગઈ અહો ભાગ્ય છે, મહાભાગ્ય છે, અતિશય પુણ્યનો ઉદય છે. અક્ષમા દ્રવ્યની સ્વતંત્રતાનું સ્વરૂપ સમજાયું કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાવાળો, અનાદિ અનંત રહેવાવાળો, જન્મ મરણ રહિત એવો અજર અમર આત્મતત્વ હું છું એવું સમજાવવાળા સદગુરુ છે. અને આ શું સમજાવે છે કે જે જીનેન્દ્ર ભગવાનની વાલીમાં આવી છે, વાતનો સાર સમજાવે, ઓમ ધ્વનિનો સાર સમજાવે છે, દ્વાત શામનો સાર સમજાવે છે. અને એ પણ અનુભવ કરીને, અનુભવથી પ્રમાણ કરીને, આગમનું સેવન પોતે કરીને, યુક્તિના અવલંબન દ્વારા, પરંપરા ગુરુનો ઉપદેશ સાંભળીને, સ્વાનુભવપૂર્વક વાત સમજાવે છે, સદગુરુનો ઉપદેશ છે. ઉપદેશ તો એવો કે જે ઉપદેશ સાંભળતા સામેવાળાના મિથ્યાત્વના ભૂક્કા બોલાઈ જાય એ ઉપદેશ. તે મિથ્યાત્વના ભૂક્કા બોલાવ્યા તો તે સદગુરુનો ઉપદેશ સાંભળ્યો. અમે 50 વર્ષથી ગુરુદેશને સાંભળે છે, અમે 60 વર્ષથી ગુરુદેવશ્રીને સાંભળી છે, અમે 20 વર્ષ તો સોનગઢમાં રહ્યા, અમે પ્રત્યક્ષ ગુરુદેવનો લાભ લીધો. રાત્રિ ચર્ચામાં તો અમારી રોજ હાજરી હોય, અમે રોજ પ્રશ્ન પૂછ્યા, અમે રોજ ઉત્તર મેળવ્યા, અમે બહુ સમાધાન કર્યું, અમે આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, સમયસારજી ઉપર ગુરુદેવશ્રીના પ્રવચન ચાલતા હતા, આદ્યોપાન સાંભળ્યા ઉપદેશ સાંભળ્યો, પરંતુ પણ મન ન થયું તે ઉપદેશ સાંભળ્યો નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ તો ઉપદેશ સાંભળ્યો નથી. જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ સમજ્યો નથી તો ઉપદેશ સાંભળ્યો નથી. સર્વજ્ઞતાનું સ્વરૂપ સમજીને નિર્ભાર નથી થયો તે તો ઉપદેશ સાંભળ્યો નથી. ક્રમબદ્ધના સિદ્ધાંતને સમજીને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ નથી થઈ તો ઉપદેશ સાંભળ્યો નથી. અને સાંભળ્યો હોય તો જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ સમજ્યા વગર તું રહે નહીં, નિર્ભાર થયા વગર તું રહે નહીં, નિરાકુળ અનાકુળ થયા વગર તું રહે નહીં, તારી શાંતિનો વેદન અનુભવ કર્યા વગર તું રહે નહીં, તારા આત્માની ખોજ કર્યા વગર તું રહે નહીં. દેહ દેવાલયમાં બિરાજમાન જે ભગવાન આત્માનું સ્વરૂપ સમજાયું એ સ્વરૂપને અનુભવ્યા વગર તું રહે નહીં, તને ચેન પડે નહીં. સદગુરુનો ઉપદેશ તારા સ્વભાવ સન્મુક્તને લઈ જવા માટે હતો. ઉપદેશને સાંભળવા માટે અટકી જાય, કર્ણઇન્દ્રનો વિષય બનાવીને સંતુષ્ટ થઈ જાય એની માટે ઉપદેશ હતો. તારા મિથ્યાત્વના ભૂક્કા બોલાઈ જાય એની માટે ઉપદેશ હતો. સદગુરુના ઉપદેશ વણ સમજાયાના જીન રૂપ, સમજ્યા વણ ઉપકારશો સમજે જીન સ્વરૂપ. અગર સમજ્યો નથી તો ઉપકારશો, અને અગર સમજ્યો તો તું જીન સ્વરૂપ, તું નીચ સ્વરૂપ, તું આત્મ સ્વરૂપ તું થયા વગર રહેશે નહીં, તારું અંદરમાં પ્રલમન થયા વગર રહેશે નહીં. સમજે જીન સ્વરૂપ, આ જીનેન્દ્ર ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે એવું સમજીને અગર તું અંદરમાં પ્રલમન નથી કરતો તો તે ઉપદેશ નથી સાંભળતો. ગુરુદેશના પ્રવચન વાંચવાના ગુરુદેશાનો અર્થ કરે છે સમજીએ જીન સ્વરૂપ, એટલે જો અહીંયા લખ્યું છે સદગુરુના ઉપદેશ વિના જીનનું સ્વરૂપ સમજાય નહીં. જીનનું એટલે દેહનું, શાસ્ત્રનું, ગુરુનું. જીનનું એટલે નિજનું, નિજનું એટલે જીનનું. જીનનું સ્વરૂપ સમજે તો નિજનું સમજે, નિજનું સમજે તો જીનનું સમજે. તો જીનનું સ્વરૂપ સમજે નહીં, સમજાય નહીં સદગુરુના ઉપદેશ વિના. આ કાળમાં ગુરુદેશને ન આવ્યા હોત તો આપણે ઉપદેશના અલ્પો 45 વર્ષના 10-10, 9-9 હજાર પ્રવચનો અગર આપણને ન મળ્યા હોત તો આપણે શું કરત હોત? આપણને દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ કોણ સમજાવ? હરિહર ભગવાનનું સ્વરૂપ કોણ સમજાવ? નિર્ગ્રંથ મુનિરાજોનું સ્વરૂપ કોણ સમજાવ? એમના ઉપદેશનું રહસ્ય કોણ સમજાવ? આ શાસ્ત્રો હજારો લખાઈ ગયા એના રહસ્ય કોણ ખોલતા? હા હા, સદગુરુનો ઉપદેશ, સદગુરુનો ઉપકાર, સદગુરુનું લક્ષણ, સદગુરુની અયાતિ, સદગુરુનું આપણા જીવનમાં સ્થાન, સદગુરુનું મળવું કેટલું અગત્યનું છે, એમની વાણી મળવી અગત્યની છે. કારણ કે એના વગર દેશના લબ્ધિ નહીં થાય, એના વગર સમ્યક દર્શન નહીં થાય. સમજ્યા વાળું કાર શો સમજીએ જીન સ્વરૂપ. હા હા, જીને ભગવાનનું સ્વરૂપ સમજીને જ ઉભો થાય. અને ભગવાનનું સ્વરૂપ સમજે ને આ ભગવાનનું સ્વરૂપ ન સમજે એવું બને નહીં. આ ભગવાનનું સ્વરૂપ સમજે ને એ ભગવાનનું સ્વરૂપ ન સમજે એવું બને નહીં. કાર્ય પરમાત્માનું સ્વરૂપ સમજે ને કારણનું સ્વરૂપ ન સમજે એવું બને નહીં. કારણ પરમાત્માનું સ્વરૂપ સમજે ને કાર્યનું સ્વરૂપ ન સમજે એવું બને નહીં. હા હા હા, બોલો કેટલી સરસ ગાથા છે. જો આગળ 13મી ગાથા, આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર. આત્મ આદિ, જીવ આદિ, આદિ જીવ એટલે આત્મા, ઉદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશકાળ. આત્મ આદિ અસ્તિત્વના, એના સ્વરૂપના, એને સ્વરૂપ સમજાવનાર જેહ નિરૂપક શાસ્ત્ર. આત્મા આદિ જાતિ અપેક્ષાએ 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાવનાર, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યનું સ્વરૂપ સમજાવનાર, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવનાર, વસ્તુના બંધારણનું સ્વરૂપ સમજાવનાર. દ્રવ્ય ગુણ પર્યાય સ્વચતુષ્ટયાત્મક એવી જે વસ્તુ છે એનું સ્વરૂપ સમજાવનાર જે નિરૂપક શાસ્ત્ર. શાસ્ત્રમાં કોનું નિરૂપણ છે? કયા શાસ્ત્ર વાંચવા જોઈએ? કયા શાસ્ત્ર વાંચવા જોઈએ? કયા શાસ્ત્ર સાચા છે? કયા શાસ્ત્ર સત છે? કયા શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ? આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, વિતરાગતાનું પોષણ કરવા વાળા જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર, મોક્ષ માર્ગનો સાચો રસ્તો બતાવનાર શાસ્ત્ર શાસ્ત્ર છે. સદગુરુ જ્ઞાની ગુરુએ લખેલા, આત્મજ્ઞાની પુરુષોએ, 6-7 ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજોએ જે તાર પત્ર ઉપર જે મોક્ષ માર્ગનો રસ્તો લખ્યો, એ શાસ્ત્ર, એ વાત, એ વાણી, એ લેખની, એ કથની, એ ઉપદેશ, એ ખરેખર સાચો ઉપદેશ છે, સાચા શાસ્ત્ર છે કે જે આત્મ આદિ અસ્તિત્વનું નિરૂપણ કરે છે. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. સદગુરુનો યોગ ન હોય, ગુરુદેવશ્રીને કોઈ સમ્યક ગુરુ, સમ્યક જ્ઞાની, સાચા ગુરુ, પ્રત્યક્ષ ગુરુનો યોગ ન હતો તો એમની માટે, એવા સુપાત્ર જીવ માટે, એવા યોગ્ય જીવ માટે જેનું યોગ્ય ઉપાદન થઈ ગયેલું, જેનું કાર્ય થવાનું નિકટ હતું, જેની કારલબ્ધિ પાકી હતી, જેની ભવિતવ્યતા ઉજ્જવળ હતી, જે સતની શોધમાં હતા, જેને આત્મ અવલંબન, આત્મ અનુભવ કરવા માટેની તાલાવેલી લાગી હતી, એવા સુપાત્ર જીવ માટે સદગુરુ સામે પ્રત્યક્ષ રૂપે ન હોય તો શાસ્ત્ર જ ખરેખર એની માટે આધારભૂત છે. કયા શાસ્ત્ર? વિતરાગતા કી પોષકલી જીનવાણી કહેલાતી છે. તો એવા શાસ્ત્ર, એવા ગુરુ માટે, એટલે કે એવા સત્પુરુષ માટે, યોગ્ય પાત્ર જીવ માટે આધારભૂત છે. મારી પાસે પૂજા છે, પૂજાની, દેવશાસ્ત્ર ગુરુની પૂજા છે. ઇસ દુષમ ભીષણ કાલ મે જિન દેવ કા જબ હો વીર, ઇસ દુષમ ભીષણ કાલ મે જિન દેવ ગુરુ કા હો વીર, તબ માત સમ ઉપકાર કરતે શાસ્ત્ર હી આધાર હૈ. માત સમ ઉપકાર કરતે, જીનવાણી માતા જેવી રીતના માતા પોતાના પુત્રનો ઉપકાર કરે છે, માતા પિતા પોતાના પુત્રને સત્માર્ગમાં લગાડે છે, કુમાર્ગથી બચાવે છે, કુસંગતિથી બચાવે છે, ખોટા રસ્તા પર જવાથી બચાવે છે, સાચી સલાહ આપે છે, સ્વાધીન બનાવે છે, પરાધીનતા છોડાવે છે, એના પગભર એને ઉભો કરે છે, એની સ્વતંત્રતા એને બતાવે છે, એની સામર્થ્ય એને બતાવે છે, એને એ રીતે ટ્રેન કરે છે, એ રીતે ભણાવે છે, ગણાવે છે, અભ્યાસ આપે છે, અભ્યાસ કરાવે છે, એની શુશ્રુષા કરે છે, એને પાલે છે, એને પોષે છે. એવી રીતના જીનવાની માતા આપણી પ્રણતિની શુશ્રુષા કરે છે, આપણને સાચી સલાહ આપે છે, સાચો માર્ગ બતાવે છે. આ કાળમાં આપણી માટે શાસ્ત્ર આધાર છે. અગર પ્રત્યક્ષ સદગુરુ નથી તો, પ્રત્યક્ષ સદગુરુ ન હોય તો પાત્ર જીવ, સુપાત્ર જીવ, યોગ્ય જીવ માટે જીનવાણી આધાર છે. જીનેન્દ્ર ભગવાનની વાણી, સદગુરુની વાણી, એ વાણી આધાર છે. એ જીનવાણી શાસ્ત્ર ચાર અનુયોગમાં લિપિબદ્ધ થયેલી વિતરાગતાનું પોષણ કરનારી, આપણું ખરું સ્વરૂપ બતાવનારી, મોક્ષ માર્ગનો ખરો રસ્તો બતાવનારી, રાગમાં ધર્મ નથી એમ બતાવનારી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી એમ બતાવનારી, અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતા બતાવનારી વાણી, એ જ આપણી માટે આધારભૂત છે. કેટલી ગજબની ગાથા છે. આત્માદી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. હવે આના પછીની ગાથા પણ બહુ સરસ છે, આપણે સમય થઈ ગયો છે. અથવા સદગુરુ એ કરા જે અવગાહન કાળ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. તારા અનેક પ્રકારના મત, પક્ષ, મિથ્યા માન્યતાનો અગર તારે ત્યાજ, ત્યાગ કરવો હોય તો નિત્ય વિચારજે, અવગાહન કરજે, અવલોકન કરજે. સદગુરુએ કહેલા માર્ગનું અવલોકન, અવગાહન, નિત્ય વિચારણા કરજે, જેથી તારા અંદરના મત મતાંતરનો, ખોટા અભિપ્રાયનો, કોઈ ખોટો પક્ષ હોય તો, કોઈ એકાંત પક્ષ હોય તો, એ બધાનો ત્યાગ થઈ જશે, નાશ થઈ જશે. પણ વારંવાર નિત્ય વિચાર કર, વિચારતો પા, કર વિચારતો પા, અવગાહન, સદગુરુની વાણી એમાં ડૂબકી મારવી પડશે, અવલોકન કરવું પડશે, અવગાહન કરવું પડશે, એમાં રચ્યા પચ્યા રહેવું પડશે. બેક ઓફ ધ માઇન્ડ એ વાણી, એ વાત, એ આત્માની ઉર્ધ્વતા, એ ભેદ જ્ઞાનની ઉર્ધ્વતા, એ અણુ અણુ કણ કણ જનજનની સ્વતંત્રતા, એ આપણા માઇન્ડમાં આપણા જ્ઞાનમાં નિરંતર ઉર્ધ્વ રહેવી જોઈએ. જે જો એમાં તત્વ લગાડો, સ્વતંત્રતાનો નિર્ણય કરો, નિમિત્ત ઉપાદાનનો નિર્ણય કરો, નિશ્ચય વ્યવહારનો નિર્ણય કરો, બે દ્રવ્યની ભિન્નતાનો નિર્ણય કરો. કોઈનું મરણ જુઓ તો દેહ પડ્યો છે, આત્મા ચાલ્યો ગયો, જો આ અનિત્યતા છે. નિત્ય આત્મા ચાલ્યો ગયો, અનિત્ય ક્ષણભંગુર આ દેહ અહીંયા પડ્યો રહ્યો, એની રાખ થઈ જશે, અહીંયા જુદાઈ દેખાય, આ આત્મા અને દેહની જુદાઈ દે. તો શું કીધું? અવગાહન કરો, નિત્ય વિચાર કરો, મતાંતરનો ત્યાગ કરવો હોય તો સદગુરુએ કયા જે વચન છે, જે બોધ છે, જે વાણી છે, એમાં નિરંતર અવગાહન કરીને એનો વિચાર કરશો. તર્ક ન્યાય યુક્તિ અને લોજિકથી જે વાત મૂકી છે એની શ્રદ્ધા કરશો તો સમસ્ત મત મતાંતરનો, ખોટા અભિપ્રાયનો, પક્ષનો, વ્યામોહનો, અજ્ઞાનનો નાશ થઈ જશે અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ આપણને સૌને થાય એવી મંગલ ભાવના સાથે આપણે આજે 10, 11, 12, 13 અને 14 ગાથા ઉપર સ્વાધ્યાય કર્યો. હવે આપણે 15 નંબરની ગાથાથી નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાય કરશું. બહુ સરસ આખો વિષય આવ્યો છે, એના ઉપર વિચાર કરજો અને ગુરુદેવના પ્રવચનનો લાભ લેજો. નિજ નિધિ નિજ મે બતાવી યહ અનંત ઉપકારી હૈ ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને કાલ મેં નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી વાણી માતનો જય હો, કહાન ગુરુ દેવનો જય હો, પરમ કૃપાળુ દેવનો જય હો, ભગવતી માતનો જય હો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાને.